నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
समय सार भगवान कुमकुंद आचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे अने भगवान अमृतचंद्र आचार्य रचित आत्मघाती टीका फलक सहित अपने ए स्वाध्याय करी रह्या छे. एमां गाथा 49 पछी थी कलश 35 मो अपने करे जीव अजीव अधिकार एनी अंदर कलश 35 કળશ 35 માં જે વાત આવી કે કુમકુંદાચાર્ય ભગવાને જે 49 ની ગાથા લખી એના અનુસંધાનમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એટલે કે પોતે એના ઉપર જે ટીકા લખી એના અનુસંધાનમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ 35મો કળશ લખ્યો. કેમ કે મૂળ ગાથા 49 ગાથાની અંદર એ વાત હતી કે જીવ એ ચેતના ગુણ રૂપ છે અને આ બધા ભૂતગળના ગુણોથી એ જુદો છે, એને કોઈ આકાર પણ નથી અને એ અધિગ્રહણ છે. અને એમ કરી અને ઘણો વિસ્તાર કર્યો, અવ્યક્તના મૂળ 6 લીધા. પણ મૂળ વાત એ રહી કે ભગવાન આત્મા ચેતના ગુણ છે એટલે ચૈતન્યપણું છે અને એ ચૈતન્યપણાની મુખ્યતા ચૈતન્યપણાની મુખ્યતાને છેલ્લે વર્ણવવામાં આવી એટલે એ ચૈતન્યપણાની મુખ્યતામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એવા રત થઈ ગયા એટલે એમનાથી 35મો કળશ લખ્યા વિના રહેવાયું નહીં. અને એ 35મા કળશમાં એમણે એ કહ્યું કે તું આત્માનો અનુભવ કર. આત્માનો અનુભવ કર એટલે કે આ જે કઈ બધું કહ્યું એ બધું આત્માથી જુદું છે એટલે તું સર્વભાવોને છોડીને સર્વભાવોનો ત્યાગ કરીને, કેમ કે એ સર્વભાવો એ ચિત્ત શક્તિથી રહિત છે, ચિત્ત શક્તિથી રહિત એટલે ચૈતન્યપણાથી રહિત છે, એવા એ ચૈતન્યપણાથી રહિત એવા ભાવો સાથે તારે કાંઈ સંબંધ નથી પ્રભુ. તું એ બધાને છોડી અને જે તારો ભાવ છે, શુદ્ધ ભાવ છે, આત્માનો ભાવ છે, ચૈતન્યપણું છે, એનો તું અભ્યાસ કર, અનુભવ કર, સાક્ષાત અનુભવ કર, એનો સાક્ષાત અનુભવ કર. એ 35મા કળશમાં એમણે કહ્યું. પહેલા પણ આ જ પ્રકારે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જયારે જયારે ગાથાઓ એવી આવી છે અને એનું વિવરણ વિવેચન કર્યું છે ટીકાની અંદર, ત્યાર પછીથી આવી જ રીતે ઉપદેશ આપ્યો છે કે પ્રભુ તારા આત્મામાં જાણ. અને અહીંયા પણ એમ જ થયું છે કે 49ની ગાથા ઉપર એ લખતા 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 એ ચૈતન્યમાં એ પોતે પહોંચી ગયા. અને પછી આપણને પણ એમ ઉપદેશ આપ્યો કે ભાઈ તું બધા ભાવોને છોડીને માત્ર જે તારું ચૈતન્યપણું છે, સ્થિતિ શક્તિ માત્ર એમાં જાણે, એટલે કહ્યું કે એમાં અવગાહન કરને. અને એ એવો છે એ પણ સાથે સાથે આપી દીધું કે ભવ્ય આત્મા જે ચૈતન્યપણા રૂપે પરિણમે છે એટલે જ્ઞાન સ્વરૂપે પરિણમે છે, એ ભવ્ય આત્મા એ જગતના સમસ્ત પદાર્થો ઉપર, સમસ્ત પદાર્થોના સમૂહ ઉપર આ લોકમાં એ જાણે કે ઉપર તરતો હોય એમ છે. અને એવા અવિનાશી આત્માનો તું તારા આત્મામાં જ અભ્યાસ કર એટલે સાક્ષાત અનુભવ કર. એટલે કે આ આત્મા પરમાર્થે સમસ્ત અન્ય ભાવોથી, સમસ્ત અન્ય ભાવોથી રહિત છે અને ચૈતન્ય શક્તિ માત્ર છે, ચેતન માત્ર છે, તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ 35મા પાઠમાં આપવામાં આવ્યો. હવે જીતી શક્તિથી અન્ય જે ભાવો છે એટલે ચૈતન્યપણાથી જે અન્ય ભાવો છે તે બધા ઉત્કળ દ્રવ્ય સંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકા રૂપે શ્લોક કહે છે. આગળ હવે જે ગાથાઓ આવવાની છે એ છ ગાથાઓ 50 થી શરૂ કરી અને 55 સુધીની ગાથાઓની અંદર જે વાત કુંકુંદાચાર્ય ભગવાને કહી છે એમાં એ બધા ભાવો એ ઉદગળના સાથે સંબંધ ધરાવવા વાળા છે, એ બધા ચૈતન્યથી જુદા છે, એ વાત હવે પછીની છ ગાથામાં આવશે. ચૈતન્ય શક્તિ ચેતનપણું એનાથી જુદા બધા ભાવો છે અને એ બધા ભાવો એ ઉદગળ સાથે સંબંધ ધરાવનારા છે, એ વાત ગાથા 50 થી 55 છ ગાથામાં આવે છે. તો એની સૂચના રૂપે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ 36મો કળશ લખ્યો છે. તો આજે આપણે 36મો કળશ લઈએ. 36મા કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા કહે છે, ચિચ્છક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ યાનયમ અતો તિરિક્તા સર્વે ભાવા ઉદ્ગલિકા. અમે 36મા કળશનો અહીંયા શ્લોકાર્થ આપ્યો છે. શ્લોકાર્થમાં કહે છે કે ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સાર, એટલે ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે એવો અયમ જીવ આ જીવ યાન એટલો જ માત્ર છે. અત અતિરિક્ત આ ચિત્ત શક્તિથી શૂન્ય અમી ભાવા જે આ ભાવો છે સર્વે અપી તે બધાય ઔદ્ગલિકા એટલે ઉદ્ગલજન્ય છે, ઉદ્ગલના જ છે. બે વાક્ય છે, બે વાત એક સાથે કરી છે. પહેલા કહે છે કે ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વ સ્વસાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે, એટલે જીવ બીજું કઈ નથી, ચૈતન્ય શક્તિ છે, ચેતના રૂપે છે તો ચેતન જ છે, એ અન્ય બીજા કોઈ રૂપે છે જ નહીં, એટલે બીજું કઈ નથી, એ ચેતન છે, ચેતન છે, ચેતન છે ને ચેતન જ છે, બીજું કઈ નથી. ચેતન કહેતા એક જ્ઞાન સ્વભાવી છે એ વાત અંદર આવી જાય છે, એના જ્ઞાન દર્શનની વાત આવી જાય છે, જ્ઞાન દર્શનના ઉપયોગની વાત પણ એમાં સમાય છે. એટલે એ ચેતના માત્ર છે, ભગવાન આત્મા બીજું કઈ નથી. એ દરેક સમયે એ પોતે જ્ઞાન કરવા વાળો જ્ઞાન સ્વભાવી ચેતના માત્ર છે, બીજું કઈ નથી. એટલે માત્ર એમ શબ્દ મૂક્યો છે, એટલો જ માત્ર છે, એ ચેતના માત્ર જ છે, બીજું કઈ નથી. એટલે બીજા અન્ય ભાવો જે છે, વિકારી ભાવો, વિભાવો ભાવો, પરના નિમિત્તે થતા ભાવો, પર તરફ દ્રષ્ટિ કરતા થતા ભાવો, એ કઈ નથી, એ એમાંનું કઈ નથી, એમ અહીંયા કહેવામાં આવે છે. બીજા વાક્યમાં વાત કરવામાં આવી છે કે આ સ્થિતિ શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધા ઔદ્ગલ્યજનિત ઉદ્ગલના જ છે, એટલે સ્થિતિ શક્તિ સિવાયના જે કઈ ભાવ છે, એટલે ચૈતન્ય સિવાયના જે કઈ ભાવ છે તે શું છે, તો એનો અહીંયા ઉત્તર આપ્યો કે એ બધા જે ભાવ છે એ પૂતગલના જ છે, એ પૂતગલજન્ય છે, એ પૂતગલને કારણે થતા ભાવ છે. એમ કહ્યું, બે વાત સાથે લીધી છે. પહેલી વાત એ કે આત્મા કેવો છે એની વાત લીધી, એ ચૈતન્ય શક્તિ સિવાય બીજું કઈ ભગવાન આત્મામાં છે નહીં એમ કહ્યું. ભગવાન આત્મા ચૈતન્ય શક્તિ રૂપે જ છે એ વાત કરી, અને બીજી વાતમાં એમ કહ્યું કે જો બીજા અન્ય ભાવો છે તે શું છે, તો બીજા અન્ય ભાવો છે તે પૂતગલના ભાવ છે, એ પૂતગલજનિત ભાવ છે. એટલે ભગવાન આત્મા ચૈતન્ય શક્તિ રૂપે છે અને પછી આ વિભાવ ભાવો વિકારી ભાવો તો છે ને, તો પછી એ બધા શું છે એનો જવાબ આપ્યો બીજા વાક્યમાં કે આ સ્થિતિ શક્તિ એ બધા શૂન્ય છે, એમાં ચૈતન્ય પણ છે જ નહીં, એ બધામાં ચેતના નથી. એક તરફ એમ કહે કે આ બધા ભાવ જે છે તે જીવના છે, અને એવા ભાવને કારણે, વિકારી ભાવને કારણે જીવને આશ્રવ થાય છે, બંધ થાય છે. અને બીજી તરફ અહીંયા એમ કહે છે કે જીવ નાનો, બીજી તરફ અહીંયા એમ કહે છે કે જીવ નાનો. બંને વાત સાચી છે, બંનેની અપેક્ષા સમજવાની છે. અહીંયા જે જણાવવું છે કે ભગવાન આત્માનું શુદ્ધ નિર્મળ જે સ્વરૂપ છે, જે દ્રષ્ટિનો વિષય છે એ જણાવવું છે, અને એવો વિશ્વાસ લાવવો છે કે ભગવાન આત્મા તો અત્યારે વર્તમાનમાં પણ શુદ્ધ છે, નિર્મળ છે. એ ભૂતકાળમાં અનેક પર્યાયો કરીને આવ્યો, અને જેવી પર્યાયમાં એ ગયો, જેવી પર્યાય એની થઈ, એને અનુરૂપ એને એવા શરીર પણ મળ્યા. પિરિંચમાં ગયો તો પિરિંચના શરીર મળ્યા, જાત જાતના શરીર મળ્યા, અને એવા જાત જાતના ભાવ કર્યા. એને શુભ ભાવ પણ કર્યા, અશુભ ભાવ પણ કર્યા, ખરાબમાં ખરાબ ભાવો કર્યા, એટલે કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ એને થયા. એ બધું થયું, એ બધી મલિનતા થઈ, પણ એ બધું હોવા છતાં પણ એ ભગવાન આત્માને ક્યાંય સ્પર્શ્યું નથી. અને ભગવાન આત્મા તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એક નાયક છે, એ ચૈતન્ય છે, એ સિવાય એ બીજું કઈ નથી. એ વાત અહીંયા જણાવવી છે. એટલે એમ કહેવામાં આવ્યું, એટલે એમ કહેવામાં આવ્યું કે આ જે અન્ય ભાવો, જે વિકારી ભાવો, વિભાવ ભાવો, જેને કારણે એને આશ્રવ થયા, જેને કારણે એને બંધ થયો, જેને કારણે એને ભવના ભ્રમણ થયા, એ બધા ભાવો એના નથી. એનાથી એ જુદો જ છે, માત્ર એને દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એ બધા ભાવો એનાથી જુદા છે, એનાથી જુદો છે. જો એ દ્રષ્ટિ એની થાય તો પછી પુરુષાર્થ એવો શરૂ થાય. એ વિકારી ભાવ જે છે એ જ ભવના ભ્રમણનું કારણ છે, અને એવું ભવનું ભ્રમણ બંધ થતા એ તો પોતે જેવો શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, એવો સિદ્ધ સમાન શુદ્ધ એને પર્યાયમાં પ્રાપ્ત થશે. એટલે એવું પર્યાયમાં પ્રાપ્ત કરવું છે. એટલા માટે અહીંયા એમ કહ્યું કે એ વિકારી ભાવો છે એ આત્મામાં પ્રવેશ્યા નથી, આત્માને એને મલિન કર્યા નથી, આત્મામાં એ ભાવોએ કંઈ કર્યું નથી. એટલે એ ભાવો ભિન્ન ભગવાન આત્મા અત્યારે વર્તમાનમાં પણ શુદ્ધ છે, અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ શક્ય છે, અને એવો પુરુષાર્થ કરવા જેવો છે. અનંત જીવોએ એવો પુરુષાર્થ કર્યો છે, અને એવું શુદ્ધ સ્વરૂપ એમને પ્રગટ કર્યું છે. જો એ વિકારી ભાવો, વિભાવ ભાવો, એ ભાવો જો જીવના હોત તો એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થઈ શકે જ નહીં. એ જીવની સાથે જ રહે, અને એવા વિકારી ભાવો થયા જ કરે. એટલે કે સિદ્ધને પણ એવા વિકારી ભાવો થયા કરે, કેવળી ભગવાનને પણ એવા વિકારી ભાવો થયા જ કરે, અને સિદ્ધને પણ જો એવા વિકારી ભાવો થાય તો એમને ફરી પાછું ભવનું ભ્રમણ થાય. એમ તો થતું નથી, આપણી માન્યતામાં એવું તો છે નહીં. એ હિન્દુ ધર્મની માન્યતામાં છે કે ભગવાન ઉપરથી પાછા નીચે આવે અને જન્મ લે. જે આત્મા શુદ્ધ ત્રિકાળ શુદ્ધ છે, એને એવું પર્યાયમાં શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે અને સિદ્ધ થયા છે, એને હવે એવા કોઈ વિકારી ભાવ, વિભાવ ભાવ એવું કઈ હોતું નથી. એટલે એમને કોઈ જન્મ લેવાની પણ જરૂર નથી. એટલે એ વાતને અહીંયા સ્પષ્ટ કરતા કહ્યું કે આ જે કઈ ભાવ છે એ ચેતનથી જુદા છે. ચેતન ભગવાન આત્મા છે, એનાથી એ બધા ભાવો જુદા છે, અને એ બધા ભાવો જુદા છે એ એમાં સમાયા નથી, એટલે એ દૂર કરી શકાય એવા છે. એમ અહીંયા વિશ્વાસ અપાયો, એમ અહીંયા દ્રઢતા કરાવી છે. અને એટલે પછી પ્રશ્ન થાય તો કે ભાવ કોના, એ ભાવ તો થાય છે ને, તો ભાવ બરાબર છે, ભાવ છે, પણ એ ભાવ જે થાય છે એ સમયની એવી યોગ્યતા છે જીવની, એટલે થાય છે. એ સમયની એવી યોગ્યતા છે એટલે થાય છે. એ ક્ષણિક ભાવો છે, અને એ ભાવોથી જુદો ભગવાન આત્મા છે. એ ધારે તો એવા વિકારી ભાવ રૂપે ન પરિણમે, એ ધારે, એ નક્કી કરે, નિર્ણય કરે અને પુરુષાર્થ કરે તો એવા વિકારી ભાવ રૂપે ન પરિણમે, અને પછી એને આશ્રવ પણ થાય નહીં, બંધ પણ ન થાય, અને જેવું એનું મુક્ત સ્વરૂપ છે એવા મુક્ત સ્વરૂપે એ પોતે હંમેશને માટે સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય, એટલે એ ભાવ છે એને પૂતગળ ના કહી દીધા, એ ચેતનના ભાવ નથી. એ સમયે એવી યોગ્યતા છે એટલે એ થયા છે. પણ યોગ્યતા તો અનેક પ્રકારે હોય, યોગ્યતા જે પ્રમાણે હોય એ પ્રમાણે કઈ જીવ કરતો નથી. વર્તમાનમાં જીવને એવી યોગ્યતા છે, વર્તમાનમાં પણ અત્યારે આપણને પણ એવી યોગ્યતા છે કે આપણે નાના બાળકની જેમ કૂદકા મારીએ, જમ્પ કરીએ, આપણે નાના બાળકની જેમ પેટી બહાર મોઢામાં રાખીએ અને ફરીએ, આપણે એવું કરતા નથી. યોગ્યતા તો અત્યારે વર્તમાનમાં પણ છે, અત્યારે વર્તમાનમાં પણ એવી યોગ્યતા છે કે આપણે ગિલ્લી દંડા રમીએ, વર્તમાનમાં પણ આપણી યોગ્યતા છે કે આપણે લંગડી કરીએ. આપણે કરતા નથી, કેમ નથી કરતા? આપણે સમજીએ છીએ કે હવે આપણે મચ્યોર થયા છીએ, આપણને આ શોભે નહીં. ત્યાં તો આપણે મચ્યોરિટી દાખવીએ છીએ અને આપણે એમ સમજીએ છીએ કે આ બધું મને ન શોભે, કે હું બાળક હતો ત્યારે વાત જુદી હતી, અત્યારે એ બધું મને શોભે. એ જ પ્રમાણે પ્રભુ અહીંયા સમજવાનું છે કે કોઈ પણ પ્રકારની વિભાવ ભાવે પરિણમવાની યોગ્યતા છે તો એવી યોગ્યતા પ્રમાણે મારે પરિણમવું જોઈએ નહીં. કેમ કે હવે હું એટલું સમજ્યો છું, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી એ પ્રમાણે એટલું સમજ્યો છું કે હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ સમાન છું, ભવ્ય છું અને એવા મારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકું એવો છું, તો મને હવે એ બધું શોભે નહીં, મને હવે એવા વિકારી ભાવે પરિણમવું શોભે નહીં. આવો નિર્ણય કરાવવા માટે અહીંયા એમ કહ્યું કે એ બધા વિકારી ભાવો છે, એ આત્માના નથી, એ પૂતગળ જન્ય છે, એ પૂતગળ ના છે. બહુ મોટી વાત કરી દીધી છે ભાઈ, અને એ વાત જ આપણે અહીંયા આ 36મા કળસ દ્વારા સમજવાની છે. ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લઈએ. બે લીટીની અંદર મહાપુરુષો કેટલી બધી વાત આપણને થઈ જાય છે. થોડુંક ચિંતવન રાખીએ, મનન મંથન કરીએ તો આપણને એનો ખ્યાલ આવે છે. આજે 36મા કળસ ઉપર ગુરુદેવે જે વાત કરી છે એમાં બીજી પણ કેટલીક વાત કરી છે, તો આપણે એ બધી વાતને લઈશું. 36મા કળસ ઉપરનું જે પ્રવચન છે એ પ્રવચન રત્નાકર ભાગ 3માં 84મા પાના ઉપર છે, તો ત્યાંથી આપણે લઈએ છીએ. આપણી સાથે આજે પૂરતો સમય છે અને આની સાથે આ પ્રવચનમાં જે વાત કરવામાં આવી છે એની સાથે જે બીજી વાત કરવામાં આવી છે એમાં પણ આપણે ઘણો વિસ્તાર આજે કરવો છે. તો બધાને ખાસ વિનંતી કે પ્રવચન રત્નાકર ભાગ 3 ખોલી 84મા પાના ઉપર આવો. પુસ્તકમાં પાનું 84 છે, એમાં કળસ ઉપરના પ્રવચનમાં અહીંયા કહે છે કે ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સાર અયમ જીવ યાન. ચિત્ત શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે, બીજું કઈ નથી. એટલો જ માત્ર છે એટલે એ ચૈતન્ય માત્ર છે, બીજું કઈ નથી. શું કહે છે કે આ જ્ઞાનનું દળ, આનંદનું દળ, શાંતિનું દળ, એમ અનંત ગુણના દળથી મંડિત ચિત્ત શક્તિ જ જેનું સર્વસ્વ છે તે જીવ છે. ચૈતન્યપણું જેનું સર્વસ્વ છે તે જીવ છે, અને એમાં ભગવાન આત્મા ને જ્ઞાનનું દળ, આનંદનું દળ, શાંતિનું દળ, એમ અનંત ગુણોનું દળ કહેવામાં આવ્યું છે. અનંત ગુણોનો પિંડ જે છે તે ભગવાન આત્મા છે. જો આપણે આત્માની દ્રવ્ય ગુણ અને પર્યાય એવી વ્યાખ્યા કરીએ છીએ તો એમાં દ્રવ્ય કોઈ જુદું નથી, એ ગુણોનો સમૂહ છે તે જ દ્રવ્ય છે. એમ નથી કે કોઈ દ્રવ્ય છે અને એની અંદર ગુણો રહેલા છે, એમ નથી. ઘણી વાર પહેલા આ વાત કરી છે, પ્રવચન સારના સ્વાધ્યાયમાં તો ઘણી વાર વાત થઈ છે, પણ જે લોકો એ સ્વાધ્યાયમાં ન હતા એમને માટે એક વાત કહું તો કે દ્રવ્ય ગુણ અને પર્યાય કહેતા એક દ્રવ્ય છે અને એની અંદર આ ગુણો રહ્યા છે એમ નથી. કપડું છે અને કપડાની અંદર આપણે ટીકી ટાંકી દીધી હોય તો મોટી ટાંકી દીધા હોય અને એટલે બધા ભરપૂર ટીકી કે મોટી ટાંકી દીધા હોય તો કપડું દેખાય જ નહીં, એટલા બધા ટાંકી દીધા હોય, એટલે આપણને એ ટીકી રૂપે જ દેખાય, પણ છતાંય ત્યાં કપડું રહેલું છે. એટલે એવી જો માન્યતા હોય કે આ દ્રવ્ય છે એની અંદર અનંત ગુણો રહેલા છે, ઠાંસી ઠાંસીને અનંત ગુણો ભરેલા છે, એવું આત્માનું સ્વરૂપ છે, તો ના, એમ નથી. એમ નથી, બે વસ્તુ જુદી નથી. ગુણનો સમૂહ છે એ જ દ્રવ્ય છે, એમાં કપડું નથી, માત્ર માત્ર એ ટિકિટ છે અને એ જે સમૂહ છે એ જ દ્રવ્ય છે. એટલે દ્રવ્ય જુદું છે એમ નથી. દ્રવ્ય ગુણ અને પર્યાય જયારે કહીએ છીએ ત્યારે દ્રવ્ય જે છે એ ગુણો નો સમૂહ છે. એટલે એ ગુણોની વાત કરતા અહીંયા ગુરુદેવ કહે છે કે આ જ્ઞાનનું દળ, આનંદનું દળ, આ ગુણની વાત લીધી છે, શાંતિનું દળ, એમ એવા અનંત ગુણના દળથી મંડિત એ ભગવાન આત્મા છે, ચૈતન્ય પણ છે અને એ જ જેનું સર્વસ્વ છે એવો આ આત્મા છે. અને એ એટલો જ માત્ર છે, એ સિવાય બીજી રીતે નથી. આ ચૈતન્ય શક્તિથી પ્રસરવા પણ જેનું સર્વસ્વ છે એટલો જ આત્મા છે. બીજી કોઈ રીતે એનો પ્રસાર નથી, બીજી કોઈ રીતે વ્યાપતો નથી. એ પોતે પોતાના ચૈતન્ય ગુણ દ્વારા, ચેતના દ્વારા જ વ્યાપે છે. અને એ ચેતના ગુણ કેવો છે તો પોતે પોતાનામાં રહી અને સર્વનું જ્ઞાન કરે છે. એ સર્વજ્ઞપણું જે છે એ પણ પોતે પોતાનામાં રહીને કરે છે. એટલે એ ચૈતન્ય શક્તિથી પ્રસરવા પણ જેનું સર્વસ્વ છે એટલો જ આ આત્મા છે. આરો કહે છે કે અત અતિરિક્ત અનિભાવા સર્વે અપી પૌગલિકા. એટલે આ સ્થિતિ શક્તિ શૂન્ય, સ્થિતિ શક્તિ વિનાનું, ચૈતન્ય વિનાનું જે આ બીજું બધું એટલે બીજા બધા જે ભાવો છે તે બધા પૂતગળ જન્ય છે. જો પૂતગળ છે એની તો વાત જ નથી લીધી. જે એનાથી જુદું દ્રવ્ય છે એની તો કોઈ વાત જ અહીંયા નથી કરી, પૂતગળ દ્રવ્યની પણ વાત નથી કરી. આમ પણ ભગવાન આત્માને જોઈએ તો નડવા વાળું તો શું છે, પૂતગળ જ નડવા વાળું છે. બાકીના જે ચાર દ્રવ્ય છે એના તો શુદ્ધ પરિણામ થાય છે, એની સાથે તો એનો બીજું કઈ નડવા પણ છે. આકાશ છે, કાળ છે, ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા, એ ચાર દ્રવ્ય સાથે આત્માને કઈ નડવા પણ થતું નથી. એટલે કે એના તરફ લગ જાય અને વિકારી ભાવ થાય એવું તો કઈ થતું નથી. વિકારી ભાવ થાય છે તેને કારણે થાય છે તો કે આ પૂતગળ દ્રવ્ય છે ને, પૂતગળના પરમાણુઓ ભેગા થાય છે, એનો સ્કંદ બને છે અને એની સ્કંદની વિવિધ રચનાઓ જે આપણી સામે આપણને દેખાય છે એને જોતા આ જીવ આકર્ષાય છે, લોભાય છે અને એ મિથ્યાત્વને કારણે એનું લક્ષ્ય કરી અને વિભાવ ભાવે પરિણમે. એટલે જે છે તે બધું પૂતગળ સાથે જ છે, જે છે તે બધું પૂતગળ સાથે છે. એટલે એ બધું જે પૂતગળ જે છે, જે ઇન્દ્રિયો દ્વારા એને ખ્યાલમાં આવે છે, એ બધું પૂતગળ તો એનાથી ભિન્ન જુદું છે. પણ અહીંયા તો બીજી આગળ વધીને વાત કરી કે એનું લક્ષ્ય થતા, કે પૂતગળનું લક્ષ્ય થતા, પૂતગળના સ્કંદોની રચનાનું લક્ષ્ય થતા. પૂતગળના સ્કંદોની રચના શું છે? આ કોમ્પ્યુટર છે તે પૂતગળના સ્કંદની રચના છે. આ ડેસ્ક છે તે પૂતગળના સ્કંદની રચના છે. આ કાર છે તે પૂતગળના સ્કંદની રચના છે. એ બધા તરફ એને આશ્ચર્ય અને આકર્ષણ થાય છે. એટલે એ પૂતગળના સ્કંદની રચના તરફ લક્ષ્ય કરતા જે ભાવ થાય છે એ મારું છે, તેમાં હું ફેરફાર કરું, એ વસ્તુ પદાર્થ જે છે મારો છે, એની અંદર હું કંઈક કરું, એવા મમત્વના અને એકત્વના જે ભાવ છે એ વિકારી ભાવ છે. એના નિમિત્તે થતા જે ભાવ છે, શુભ ભાવ કે અશુભ ભાવ છે, પ્રતિમા જોઈ અને જે શુભ ભાવ આવે છે તે ભાવ હોય, તે શાસ્ત્રને વાંચે છે, શાસ્ત્રને વાંચે છે અને તો એ વાંચવાનો ભાવ છે એ ભાવ હોય, શાસ્ત્ર પડી છે તો વાંચીએ એ ભાવ છે, દયાદાનનો ભાવ છે, વ્રત તપનો ભાવ છે, એટલે એવા શુભ ભાવ છે અને ચોરી હિંસા જૂઠનો અશુભ ભાવ છે, એ બધા જ ભાવની વાત અહીંયા તો લેવી છે. ઉદગળ તો જુદું છે જ, પણ હવે તો એથી આગળ વધીને એ બધા ભાવની વાત લેવી છે. એટલે એમ કહે છે ગુરુદેવ કે આ ચિત્ત શક્તિથી શૂન્ય, જેમાં આ ચૈતન્ય શક્તિ નથી, એવા ચિત્ત શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધા પૂતગળ જન્ય છે, પૂતગળના જ છે. દયાદાન વ્રત તપ ભક્તિ પૂજા ઇત્યાદિ વિકલ્પ પૂતગળના જ છે, પૂતગળનું લક્ષ્ય કરતા થાય છે. આત્માનું લક્ષ્ય કરતા એવા ભાવ થતા નથી. સ્વરૂપના લક્ષ્ય આમાંનો એક પણ ભાવ થતો નથી. સ્વરૂપના લક્ષ્ય જે ભાવ થાય છે શુદ્ધ ભાવ, નિર્મળ ભાવ છે, એ શુભ ભાવ છે જ નહીં. એટલે આ બધા શુભ ભાવ જે બંધનું કારણ છે એ અન્યનું લક્ષ્ય કરતા થાય છે, એ પરનું લક્ષ્ય કરતા થાય છે. સાક્ષાત તીર્થંકર ભગવાન અમૃતમાં બિરાજતા હોય અને એમના તરફ અહોભાવ આવે છે તો એ ભાવ પણ એ આત્માનો ભાવ નથી, આત્માજનિક ભાવ નથી. કેમ કે એવું લક્ષ્ય કરતા ભગવાન તરફનો અહોભાવ આવે છે અને એવું જયારે લક્ષ્ય થાય છે તો એ વખતે જીવ બહારમાં રહે છે, અંતરમાં જઈ શકતો. એ શુભ ભાવ છે એને કારણે થઈ અને એને પુણ્યનો બંધ થાય છે અને પુણ્યના બંધને કારણે થઈ અને એ પુણ્યનો બંધ ભોગવવા માટે એને ભવ કરવો પડે છે. એટલે કોઈ શુભ ભાવ છે એ આત્મામાં જવાનું કારણ નથી, જે શુદ્ધ ભાવ છે તે માત્ર જ આત્મામાં જવાનું કારણ છે. એટલે એવા બધા જ ભાવ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પ સહિત જે ભાવ છે એ બધા ભાવ છે એને આત્માથી જુદા જણાવવા છે, એટલા માટે એને અહીંયા પુષ્કળ ના કહી છે. એટલે પરના લક્ષ્ય થતા બધા ભાવ છે, સ્વના લક્ષ્ય થતો ભાવ નથી. ચાહે વ્યવહાર રત્નત્રયના ભાવ હો કે તીર્થંકર નામ કર્મ જે વડે બંધાય એ ભાવ હો, એટલે એવા શુભ ભાવ, એ બધા ભાવ ચૈતન્ય શક્તિથી, શક્તિથી ખાલી છે, શક્તિ વિનાના છે, તેથી પુષ્કળના જ છે, પુષ્કળના સંબંધી છે. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવ, બહુ શાંતિથી સમજવાની છે, ખોટા વિરોધ કરવાની આશંકા જરૂરથી થાય અને આશંકાના સમાધાન માટે ફરી ફરીને વાંચવું, ફરી વિચાર કરવો, માર્ગદર્શનની દર્શકની મદદ લેવી, પણ એનો વિરોધ કરવો નહીં. ગુરુદેવે જયારે વાત કરી છે અને આપણને નથી સમજાતી તો એ આપણી એવી યોગ્યતા છે. મૂળ વાત એમાં ગુરુદેવે ખોટું કહ્યું છે એમ કરીને પુસ્તક બંધ કરીને બેસી જવું કે મારે તો મારો ધર્મ છે અને હું તો મારા સંપ્રદાયમાં મારી રીતે જે વાત આવે છે એ જ મારી, મારે આ નથી જોઈતો, એવા ગાડા વિચારો કરવાની. મનુષ્યનો જન્મ કઈ વારે વારે મળતો નથી ભાઈ, આ મળ્યો છે એની સાથે આટલી સમજ મળી છે, આટલી બધી સગવડો મળી છે, આ રુચિ થઈ છે, જૈન દર્શન મળ્યું છે, તો હવે એને વેડફી ન દેવો, એવા વિરોધ કરી અને વેડફી નહીં દેવો, સમજવાનો પ્રયત્ન કરવો. મને નથી સમજાતું, આશંકા થાય, નથી થતી એમ નથી, થાય, મને નથી સમજાતું તો કઈ નહીં, હું ફરીથી પ્રયત્ન કરીશ અને સમજવાનો બરાબર પૂરેપૂરો એમાં પુરુષાર્થ કરીશ. તો અહીંયા ગુરુદેવે એ વાત કરી છે કે એ બધા ભાવ તીર્થંકર નામ ગોત્ર જે વડે બંધાયા એ બધા ભાવ.
મમી ફોલ્ડ માય ફોન અગેન બટ ડોન્ટ ઓપન યોર માઉથ.
આઈ સ્ટાર્ટ ટુ ટોક ફર્સ્ટ હેવ યોર બ્રેકફાસ્ટ. ઓ ઇટ્સ કમ ઓન.
Kellogg's Cornflakes is everyone's favorite breakfast that brings the family together every morning. Kellogg's Cornflakes, bring your family closer, make the day better.
Wow, ये चैतन्य की खाली है. चैतन्य की खाली कहवा પાછળનો આશય એ છે કે એ ભાવ બંધનું કારણ છે અને ચૈતન્યથી સહિત જે ભાવ છે એ શુદ્ધ ભાવ છે, એ બંધનું કારણ હોય. ભગવાન આત્મા પોતે પોતાની રૂપે રહે તો પછી એને બંધ ક્યાંથી થાય? પોતે પોતાના સ્વરૂપે રહે અને બંધ થાય એવું કેવી રીતે બને? એવું બને જ નહીં. એટલા માટે જે ભાવથી બંધ થાય, જે ભાવથી બંધ થાય એ મુક્તિનું કારણ હોય, શુભ ભાવથી બંધ થાય તો એ મુક્તિનું કારણ હોય જ નહીં, એટલા માટે એને જુદા પાડીને પુષ્કળ સંબંધી કહી દીધા. દ્રષ્ટિનો વિષય બતાવો છે ને કે ક્યાંક બીજી જગ્યાએ બીજી રીતે વાત પણ આવશે, બીજી જગ્યાએ બીજી રીતે વાત પણ આવશે. જ્યાં પર્યાય મુખ્ય કરીને વાત કહેવામાં આવી હશે ત્યાં એની એમ પણ વાત આવશે કે એ બધા ભાવો, એ બધી ભૂલો તારી છે, એ બધા દોષ તારા છે કે તું વિભાવ ભાવે પરિણમી રહ્યો છે, એટલે એને તું દૂર કર, એને કારણે તને કર્મો બંધાય છે માટે તું એને દૂર કર. ત્યાં એ અપેક્ષા લેવી હશે ત્યારે એમ કહેશે કે એ બધા ભાવ તારા છે, તું કરે છે, કેમ કે પ્રમાદી થઈને એવા ભાવ કરવા વાળો તો તું જ કોણ ભાઈ? પ્રમાદી થઈને એવા ભાવ કરે છે પરના લક્ષે એવા કરવા વાળો તો તું કોણ? એટલે ત્યાં એમ કહેશે કે ભાવ તારા છે. પર્યાયની મુખ્યતાથી વાત કરશે ત્યારે એમ કહેશે એ ભાવ તારા છે અને એને દૂર કરવા વાળો પણ તું જ છે, તું ધારે તો એને દૂર કરી શકે, બીજો કોઈ આવીને દૂર કરી જશે એમ નથી. ભગવાનનું ભજન કરતા કરતા એ ભાવ બધા દૂર થઈ જશે એમ નહીં માનતો. તારા પુરુષાર્થથી એ બધા ભાવ દૂર થશે, શુભ ભાવ અને અશુભ ભાવ એ બધા તારા પુરુષાર્થથી દૂર થશે અને એનો પુરુષાર્થ છે એ શુદ્ધનો પુરુષાર્થ છે. આગળ અહીંયા કહે છે તમને જે શંકા થઈ હોય, આશંકા થઈ હોય મનમાં તો હજી રહી હશે એટલે એ પ્રશ્ન રૂપે અહીંયા મૂકી અને એનો ઉત્તર પણ આપી દીધો છે. પ્રશ્ન મૂક્યો છે કે રાગાદી ભાવોને પૂતગળ કેમ કયા? શુભાશુભ ભાવો છે એ બધાને પૂતગળ કેમ કયા? ગુરુદેવ સરસ ઉત્તર આપે છે કે આત્માની ચૈતન્ય જાતિના એ પરિણામ નથી. ચૈતન્યના પરિણામ કેવા હોય? ચેતનના પરિણામ શુદ્ધ પરિણામ હોય, નિર્મળ પરિણામ હોય, એટલે નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાય થાય. આ ભાવો કરતા જે પરિણામ થાય છે એ શુભાશુભ એટલે પુણ્ય અને પાપ રૂપે પૂરા બંધ કરાવે એવા પરિણામ થાય છે, એટલે એ ચૈતન્યની જાતના. એટલી સરસ રીતે તર્કથી સમજાવી દીધું, થોડા સુંદર ઉતરીએ ને પ્રભુ, જરાક શાંતિ રાખીએ ને તો બધું સમજાય એવું છે. આખું જૈન દર્શન તર્ક દ્વારા સમજી શકાય એવું છે, અને પછી શ્રદ્ધા કરવાની છે અને પછી અનુભવ કરવાનો. અહીંયા કહે છે કે આત્માની ચૈતન્ય જાતિના એ પરિણામ નથી. શું? એ શુભાશુભ ભાવ, એ રાગાદી ભાવો, એ આત્માની ચૈતન્ય જાતિના એ પરિણામ નથી. રાગાદીને ઉત્પન્ન કરે એવું આત્મામાં કોઈ ગુણ સ્વભાવ નથી. તો બીજી દરેક આત્મામાં એવો એક પણ ગુણ નથી કે જેને કારણે થઈ અને એને રાગ થાય, કોઈ ગુણ નથી. જો એવો ગુણ હોય તો પછી સિદ્ધને પણ રાગ થાય, તો પછી સિદ્ધ ભગવાનને પણ રાગ થવા જોઈએ, એવું તો થતું નથી. આત્મામાં જો એ ગુણ પડ્યો હોય તો રાગ થાય, એમ તો થતું નથી. એટલે આત્મામાં કોઈ ગુણ નથી કે જેને કારણે રાગ થાય. આત્મામાં એવો કોઈ ગુણ નથી એટલે પછી એવો સ્વભાવ પણ નથી. એટલે આત્મામાં કોઈ ગુણ કે એવો સ્વભાવ નથી કે જેને કારણે રાગ આદિ ઉત્પન્ન થાય, તેથી એ ભાવો આત્માના નથી. વળી પર્યાયમાં ઉત્પન્ન થતા એ ભાવો ભૂતગળના આશ્રયે ઉત્પન્ન થાય છે. ભૂતગળને કારણે ભૂતગળ તરફ દ્રષ્ટિ કરતા, એનું લક્ષ કરતા એ ઉત્પન્ન થાય છે, એટલે એને ભૂતગળ તેમને કહી દીધા છે, એટલે એ ભૂતગળના છે એમ કહ્યું છે. આત્માનું લક્ષ કરતા જો ઉત્પન્ન થતા હોત તો વાત બરાબર હતી, પણ એવું તો નથી. આત્માનું લક્ષ કરતા તો એ ભાવ ઉત્પન્ન થતા જ. ભૂતગળ જન્ય કયા? ભૂતગળના આશ્રય કયા? કેમ કે ભૂતગળનું લક્ષ કરતા થાય છે, પરનું લક્ષ કરતા થાય છે, પર ભાવ છે એ સ્વભાવ નથી. જો આત્માના હોય તો તે આત્માથી ભિન્ન પડે. ત્રીજી દે કેટલી સરસ વાત કરી છે ગુરુદેવે, એક એક વાતને જે સમજાવી છે એ વાત તો અદભુત વાત છે. ભગવાન કુંતુંદ્રાચાર્યની ગાથા હોય, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા હોય, અને જયારે ગુરુદેવ સમજાવતા હોય તો એનાથી ઉત્તમ વાત બીજી કોઈ જગતમાં હોઈ શકે. એ આત્માના હોય તો એ ભાવ આત્માના હોય તો આત્માથી એ ભિન્ન પડે નહીં. સિદ્ધને એ ભાવ રહેતા નથી, આત્માથી એમને જુદા પડી જાય છે, એટલે એ ભાવ આત્માના નથી. એ જીવના એ ભાવ નથી ભાઈ, એ ભાવ જીવના નથી, એ ચેતનના એ ભાવ નથી. ચિત્ત શક્તિથી શૂન્ય આ બધા ભાવો ભૂતગળના જ છે. પર્યાય આત્મા તરફ ઢળવાને બદલે, આત્મા તરફ ઢળવું જોઈએ એને બદલે એ ભૂતગળ તરફ ઢળી, તેથી એ ઉત્પન્ન થયેલા એ ભાવો ભૂતગળ સંબંધી છે. વર્તમાન પર્યાય પરનું લક્ષ કરે છે, એટલે ક્યાં ઢળે છે? ક્યાં? પર તરફ ઢળે. સ્વનું લક્ષ કરીને જો સ્વ તરફ ઢળે તો એ પર્યાય શુદ્ધ નિર્મળ થાય. ગુરુદેવ એ વાત સમજાવે છે કે પર્યાય આત્મા તરફ ઢળવાને બદલે ભૂતગળ તરફ ઢળે છે, અને તેથી એવા ભાવો ઉત્પન્ન થાય છે એ ભૂતગળ સંબંધી છે. ક્યાંય એમ આવે કે રાગાદિક પોતાના અશુદ્ધ ઉપાદાનથી થાય છે, જો અડીજી વાત લેવી છે આપણે પણ વાત કરી, ત્યાં ગુરુદેવ એ વાત સમજાવે છે કે ક્યાંક એમ આવે કે રાગાદિ પોતાના અશુદ્ધ ઉપાદાનથી થાય છે, પરને લઈને થતા નથી. અશુદ્ધ ઉપાદાન વાત બરાબર છે, ત્યાં જે અપેક્ષા સમજાવવી હોય ત્યારે એ વાત પણ લેવામાં આવે કે એનું અશુદ્ધ ઉપાદાન છે, એને લીધે થઈને એ ભાવ થયા. એટલે બીજાને લીધે થઈને, પરને લઈને નહીં, પણ એ પોતાના અશુદ્ધ ઉપાદાનથી થાય છે, પરને લઈને થતા નથી. તો તેની પર્યાયમાં ઉત્પન્ન થવાની જે ક્ષણ છે તેથી તે ઉત્પન્ન થયા છે, તેઓ સ્પષ્ટતા કરી છે. એ માટે એટલે અશુદ્ધ ઉપાદાનથી ઉત્પન્ન થયા છે તો એ વખતે એવા ભાવ ઉત્પન્ન થવાની એ ક્ષણ હતી, એ જન્મ ક્ષણ હતી, એ ઉત્પન્ન થવાના, એ જન્મ ક્ષણથી ઉત્પન્ન થવાના હતા. એટલે એ અશુદ્ધ ઉપાદાનથી થયા છે ત્યારે કહીએ છીએ, ત્યારે પણ એની જે જન્મ ક્ષણ હતી એટલે ઉત્પન્ન થયા. ત્યાં અશુદ્ધ ઉપાદાનની સ્વતંત્રતા બતાવવાનો હેતુ છે. જયારે એમ કહેવામાં આવે ત્યારે એમ દર્શાવવાનો હેતુ આપે છે કે એ અશુદ્ધ ઉપાદાન સ્વતંત્રતા છે, અને અશુદ્ધ ઉપાદાન ને કારણે તેને એવા ભાવ ઉત્પન્ન થયા છે, એની જન્મ ક્ષણ છે. જયારે અહીંયા વાત બીજી લેવી છે, બીજી અપેક્ષા સમજાવવી છે, એટલે અહીંયા એમ કે છે કે એને પોતાના નથી માટે ઉદગલના છે એમ કહી, અને દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ છે એ બતાવી. એટલે આગળ કહે છે કે તેમાં શુદ્ધ ઉપાદાનમાં એ નથી તથા શુદ્ધ ઉપાદાનના કાર્યભૂત એ નથી એમ બતાવવાનો અહીંયા હેતુ. અહીંયા શુદ્ધ ઉપાદાનની વાત કરવી છે એટલે શુદ્ધ ઉપાદાનમાં નથી એમ કહ્યું, અને જયારે અશુદ્ધ ઉપાદાનની વાત કરવાની હોય ત્યારે એમ કહેવામાં આવે કે અશુદ્ધ ઉપાદાન એ ઉત્પન્ન કરે છે. એટલે એક વાત તો નક્કી રહેશે કે શુદ્ધ ઉપાદાનમાં તો નથી, એ પર્યાયમાં છે, એ વખતની એવી યોગ્યતા છે, એની જન્મ ક્ષણ છે, પણ એ શુદ્ધ સ્વરૂપમાં નથી અને એ ઉત્પન્ન થવાનું કારણ શુદ્ધ ઉપાદાન નથી, અશુદ્ધ ઉપાદાન તો છે. એટલે છોડાવવાની વાત જયારે કરવી છે ત્યારે બંને પ્રકારની વાત સમજવી પડે, એક તો આત્મામાં નથી એ વાત પણ સમજવી પડે, અને બીજું એ સમયની એની એવી યોગ્યતા છે જીવની માટે એ થાય છે તો એ યોગ્યતાને પોતે દૂર કરી શકે કે કેમ નહીં, કે નહીં એવી જે યોગ્યતા છે વિભાવ ભાવે પરિણમવાની, તો એવી યોગ્યતાને એ પોતે દૂર કરી શકે કે નહીં એનો જયારે વિચાર અત્યારે કરવાનો હોય. જો એવી યોગ્યતાને દૂર ન કરી શકતો હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે. એટલે એ તર્ક દ્વારા સમજાય છે કે એ યોગ્યતા જે છે એ પણ કાયમી નથી, એ યોગ્યતા પણ કાયમી ટકીને રહેવા વાળી નથી, સિદ્ધ ભગવાનને એવી યોગ્યતા હોતી નથી. વિભાવ ભાવે પરિણમવાની વર્તમાનમાં યોગ્યતા પડી છે માટે પરિણમીએ છીએ, તો એ યોગ્યતા કઈ જીવની નથી. હમણાં ભરૂચ જવાનું થયું અને ત્યાં ઘણા અભ્યાસી છે, ઘણા વસ્તુ અભ્યાસ કરે છે, હવે ઉંમર થઈ ગઈ છે એટલે કેટલીક વાત ભૂલી ગયા છે, એની સાથે સ્વાધ્યાય કરવાનો પ્રસંગ આવ્યો. ત્યારે ક્યાંક કોઈક જગ્યાએ એમણે એમ કહ્યું કે પણ આપણે સંસારી છીએ તો આ પ્રમાણે એ વાત આવી, ત્યારે આ વાત યાદ આવી ગુરુદેવ જે કહેલી તે વાત આવી કે સંસારી થઈને જો પુરસાદ ઉપાડીશું, સંસારી થઈને હું સંસારી છું સંસારી છું એમ કરીને પુરસાદ ઉપાડીશું તો પુરસાદ ઉપડશે, કાયમ સંસારી જ રહેવાશે. પણ હું સિદ્ધ સમાન શુદ્ધ છું અને આ બધું જે છે તે ખોટું છે, આ બધો વેશ છે, આ બધું હું ભજી રહ્યો છું તે વેશ છે, મારું મૂળ સ્વરૂપ તો જુદું છે એમ પુરસાદ ઉપાડીશું તો પછી એનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકાશે, તો એ સ્વરૂપ પ્રગટ કરી શકાશે. એટલે ક્યારે એવું લેવાય નહીં, ક્યારે એવું ના લેવાય કે અમને એ ચાલે, હજી સંસારી અવસ્થામાં છીએ એટલે માટે ચાલે, તો ભાઈ તું કાયમ સંસારી જ રહી, તું નક્કી કર કે તું શુદ્ધ છો પણ વર્તમાન પર્યાય સંસારી છે એ વાત જુદી છે, હું તો શુદ્ધ જ છું. સંસારી પર્યાય સિદ્ધની પર્યાય બે પર્યાય, એમાં જીવ અનંત કાળ સુધી સિદ્ધ પર્યાયમાં રહે છે, અનંત આનંદ કાળ સુધી. સંસારી પર્યાય જે છે એ તો ચાલી જાય છે, પછી જે સિદ્ધની પર્યાય એક વખત પ્રગટ થાય છે ત્યાર પછી તે અનંત આનંદ કાળ સુધી તો એ સિદ્ધની પર્યાયમાં જ રહે છે, એટલે મૂળ એનું સ્વરૂપ જ એવું છે. તો અહીંયા એ વાત ચાલે છે કે અહીંયા જે વાત લેવી છે શુદ્ધ ઉપાદાનમાં એ નથી, અને તથા શુદ્ધ ઉપાદાનના એ કાર્યભૂત એ નથી, એટલે શુદ્ધ ઉપાદાનનું કાર્ય એમ નથી એવા વિકારી ભાવ પ્રગટ કરે એમ અહીંયા જણાવ્યું, એમ કરી અને વિભાવ ભાવને ઉત્કલ નાખે દીધા છે. ગુરુદેવ આગળ કહે છે, કરુણા કરીને કહે છે કે આ તારા પરમ હિતની વાત છે. ત્યારે એમાંથી કોઈ એમ પૂછે કે ઉપદેશ માત્રથી લાભ ન થાય એમ આપ કહો છો અને હિતનો ઉપદેશ તો આપ આપો છો. ઘણા લોકો છે ને એવા હોય કે જે જેમાંથી જે સમજવાનું છે ને એ ન સમજે અને ઊંડી વાત પકડે, ધર્મના નામે ઊંડું પકડે, એવા જે છે ને એ મિથ્યા દ્રષ્ટિ બહુ એ ક્યારેય બહુ સમ્યક્ત્વને પ્રાપ્ત ના કરે, ઊંડું પકડે. ગુરુ પાછું સમજે ને તો પાછું સીધું પકડાઈ જાય, પણ ગુરુ સમજવું ન હોય એટલા માટે પણ એનો જવાબ આપે છે ગુરુદેવ. શું અહીંયા પ્રશ્ન શું લીધો ગુરુદેવ કે કોઈ એમ પૂછે કે ઉપદેશ માત્ર થી લાભ ન થાય, ઉપદેશ માત્ર થી લાભ ન થાય એમ આપ કહો છો અને હિતનો ઉપદેશ તો આપો છો, સમાધાન આપ્યું છે કે ભાઈ વાણીના કાળે વાણી નીકળે છે. વાણી શું છે? ઉત્કળ ની પર્યાય શબ્દ છે, ઉત્કળ ની પર્યાય છે. અને સાંભળનારને પણ તેની યોગ્યતાના કાળે એવું નિમિત્ત હોય છે. જેને જ્ઞાન થવાનું છે એને એ નિમિત્ત થાય છે, નથી થવાનું એને એ નિમિત્ત બનતું નથી. શિવશંકર ભગવાનના સમુદ્રમાં બેઠો હોય ને તો એ લાકડા આવી પાછો આવે. એટલે વાણી વાણીના કારણે નીકળે છે, એના કાળે નીકળે છે. એ વખતે વાણી જે છે એ નીકળી તો એ પૂતગળ છે, પૂતગળની પર્યાય છે. અને સાંભળે છે જે એને પણ એની યોગ્યતા હોય તો એને એ જ્ઞાન થવામાં નિમિત્ત થાય છે. પણ સાંભળે છે તેથી આ સાંભળનાર પણ સાંભળે છે તેથી તથા સાંભળનાર નિમિત્ત છે તેથી જ્ઞાન થાય છે એમ નથી. એ સાંભળે છે માટે જ્ઞાન થાય છે એમ નથી, સોરી સંભળાવનાર નિમિત્ત છે માટે જ્ઞાન થાય છે એમ નથી. સાંભળનારને સંભળાવનારનું નિમિત્ત મળ્યું માટે જ્ઞાન થાય છે એમ નથી. અહીંયા વાણી નીકળી છે અને સાંભળનાર એ સાંભળે છે માટે જ્ઞાન થાય છે. એટલે સાંભળવું એ પણ નિમિત્ત નથી, વાણી એ પણ નિમિત્ત, બેમાંથી એક પણ નિમિત્ત. જ્ઞાન જ્ઞાનને કારણે થાય છે, સ્વતંત્રપણે એ પર્યાય થાય છે. એ વાત કહે છે કે ત્યાં તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થવાની એ જન્મ ક્ષણ જ છે. સંભળાવનારે સંભળાવ્યું ને સાંભળનારે સાંભળ્યું અને એ વાણી નીકળી, એ બધા નિમિત્ત કહેવાય. એમાંનું એક પણ નિમિત્ત છે માટે કરીને અહીંયા થાય છે એમ નથી. પણ જ્યારે એને જ્ઞાન થાય છે ત્યારે એ બધા નિમિત્ત હોય છે. કોઈ પણ નિમિત્ત હોય છે, યોગ્ય નિમિત્ત હોય, અનુચિત નિમિત્ત હોય, અનુરૂપ નિમિત્ત હોય, એને અનુરૂપ નિમિત્ત હોય. જ્યારે જ્યારે જે કંઈ ક્રિયા થાય, જે કંઈ થાય છે, પરિણામ આવે છે તો ત્યારે એને અનુરૂપ નિમિત્ત જ હોય. જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન થાય ત્યારે એવા જ નિમિત્ત હોય. શાસ્ત્ર દેવ અને ગુરુના જ નિમિત્ત હોય, એમની વાણીના નિમિત્ત હોય. એ વખતે એવા જ નિમિત્ત હોય, એ વખતે બીજા નિમિત્ત હોય. આત્મ જ્ઞાન થાય ત્યારે બીજા નિમિત્ત હોય, આવા જ નિમિત્ત હોય. બરાબર છે? તો અહીંયા કહે છે ત્યાં તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થવાની એ જન્મ ક્ષણ જ છે. શ્રી પ્રવચન સારની 102 ની ગાથામાં જન્મક્ષણની વાત આવે છે. સ્વસન્મુખ થઈને નિર્મળ પર્યાય થાય તે કાળે તેવી નિર્મળતા થવાનો સ્વકાળ જ છે. અને નિમિત્ત આદિ પણ એમ જ છે, એ વખતે એવા જ નિમિત્ત હોય. છતાં રાગ કે નિમિત્ત છે માટે નિર્મળતા થાય છે એમ નથી. શુદ્ધભાવ છે માટે શુદ્ધમાં જવાય છે એમ નથી. નિર્મળ પર્યાય થવાની યોગ્યતાના કાળે યથાર્થ ઉપદેશનું નિમિત્ત હોય, એ વખતે એવું જ નિમિત્ત હોય. અને ઉપદેશ સાંભળવાનો વિકલ્પ પણ હોય, ના હોય એમ નથી. જયારે થવાનું છે જ્ઞાન ત્યારે એવા જ નિમિત્ત હોય. પણ તેથી એ નિમિત્ત કે વિકલ્પ જ્ઞાન કરી દે છે એમ નથી. એ નિમિત્ત કે જ્ઞાન કરી દે છે એમ નથી. જો નિમિત્તને માટે હજી ઘણાને પક્ષપાત બહુ છે. એટલે ફરી યાદ કરાવું કે નિમિત્ત માટે એક વાર યાદ કરવી એટલે બધું સમાધાન થઈ જાય. નિમિત્ત ધર્માસ્તિકાય વર્ત વર્તે છે. તો આપણે દરેક વખતે આ વાત યાદ કરીએ છીએ કે નિમિત્ત ધર્માસ્તિકાય વર્ત વર્તે છે. ધર્માસ્તિકાય શું કરે છે? ગતિ કરતા પૂતગળને કે જીવને ગતિ કરવામાં એ નિમિત્ત થાય છે. એ ગતિ કરાવતું નથી. તમારે ગતિ ન કરવી હોય તો ધર્માસ્તિકાય ધક્કો મારીને ગતિ કરાવતું નથી. તમે ગતિ કરો છો તો કરો, ધર્માસ્તિકાય કરવા દે છે. તમે નથી કરતા ગતિ તો કઈ નહીં, ધર્માસ્તિકાય શું છે? એટલે ધર્માસ્તિકાય નિમિત્ત કારણ છે ગતિ કરવામાં, તો કઈ ગતિ કરાવતું નથી. ગતિ કરો છો તો કરવામાં એ નિમિત્ત કહેવાય, પણ નથી કરતા તો ધર્માસ્તિકાય તો છે જ ને, તો પછી એને નિમિત્ત કહેવાતું નથી. એટલે જયારે જે સમયે જે પરિણામ આવે છે ત્યારે એ વખતે જે હાજર હોય એને નિમિત્ત કહેવાય છે. નિમિત્તની વ્યાખ્યા આથી જુદી છે. પ્રભુ નિમિત્તો તો પડ્યા જ છે અત્યારે, શાસ્ત્ર દેવ ગુરુ બધું શું નથી, કેટલા નિમિત્તો પડ્યા જ છે, છતાં ધર્મ નથી કરતો તો નિમિત્ત નથી કહેવાય. નિમિત્તની વાત આથી ખૂબ સમજવા જેવી છે. લોકો તો વાત વાતમાં કહી દે કે કઈ કઈ આપણે સારું થવાનું નિમિત્ત બનીએ ને, આપણે નિમિત્ત બની. અરે પેલા ભગવાન શું એનું નિમિત્ત ક્યાંથી બને? સંતોષનું નિમિત્ત બનવાની વાત છોડ દીધી. આત્મામાં જાણે પ્રભુ તને સુખ ભાવ આવ્યો છે તો બરાબર છે, એના શું અભિમાન કરવા, એમ અભિમાન કરે. આપણે નિમિત્ત બન્યા, આ સુખ કામ કરીને અમે નિમિત્ત બન્યા. અરે તું કોનું નિમિત્ત બને? એનું જે થવાનું હોય એ થવામાં જે વખતે એમ જ હતું તો એમ થયું, એમાં તું નિમિત્ત ક્યાંથી બન્યો? એટલે એને માટે તું નિમિત્ત કહેવાય, તારે માટે તું થઈ નથી, તું તારું ખોટું અભિમાન મૂકી દે. આ તો છે ને કે ભાઈ આપણે અત્યારે આથી દયા કરીએ તેમાં નિમિત્ત બન્યા એમ કરીને અભિમાન કરે. અહીંયા તો કે છે કે ભાઈ એ નિમિત્ત શું છે? કે નિમિત્ત ધર્માસ્થી કાય વર્તે છે, જો થાય છે તો થવા દે છે, બીજું શું કરે છે? ધર્માસ્થી કાય ગતિ કરે છે તો ગતિ કરવા દે છે, નથી કરતું તો કરાવતું નથી. એટલે અહીંયા પણ આજે વાત કરી કે આ ઉપદેશ જે છે એ બધું જે છે એ વિકલ્પ છે, વાણી છે, તેના કારણે એ જ્ઞાન થાય છે એમ નથી. જે જ્ઞાન થાય ત્યારે એવા જ નિમિત્તો હાજર હોય છે, અને ધર્માસ્થી કાય વર્તે એ બધા નિમિત્તોને જાણીએ તો એ નિમિત્ત કઈ કરતું નથી. દ્રવ્યની સ્વતંત્રતા એટલી વાત નથી, પણ દ્રવ્ય પોતે જ્ઞાન સ્વાભાવિક છે, અને એ જ્ઞાન એનું પોતાનું છે, એ અંદરમાં પડેલું છે, એની વ્યક્તતા થાય છે. એની વ્યક્તતા થાય છે તો વ્યક્ત થાય એ વખતે કોઈ હાજર હોય તેને નિમિત્ત કહેવામાં આવે. એ એની પોતાની વસ્તુ છે. ભગવાન આત્મા ક્યાં બહારથી જ્ઞાન કરવું પડે છે? આગળ અહીંયા કહે છે કે નિમિત્ત આદિ બહુ સરસ આ પેરેગ્રાફ છે, બહુ શાંતિથી આપણે આ કરીશું, આમાં ઘણું સમજવાનું છે. અહીંયા કહે છે ગુરુદેવ કે નિમિત્ત આદિ વસ્તુની જન્મ ક્ષણ નિપજાવનાર નથી. નિમિત્તો જે કઈ છે એ બધા વસ્તુની એટલે આત્માની, ભગવાન આત્માની કોઈ પણ પર્યાય કરનારા નથી, એની જન્મ ક્ષણ નિપજાવનાર નથી. નિમિત્તને કારણે કઈ થાય એમ નથી. જન્મ ક્ષણ ની વાત મૂકી નહીં, એટલે જન્મ ક્ષણ માટેની સ્પષ્ટતા કરતા કહે છે કે નિમિત્ત આદિ વસ્તુની જન્મ ક્ષણ નિપજાવનાર નથી. જુઓ વસ્તુની જે જન્મ ક્ષણ છે તે જન્મથી વ્યાપ્ત છે, ઉત્પાદ ઉત્પાદથી વ્યાપ્ત છે, વ્યય વ્યયથી વ્યાપ્ત છે, અને ધ્રુવ ધ્રુવથી વ્યાપ્ત છે. પાંચ વાર વાંચી જોવા એટલે સમજાઈ જશે, બહુ અઘરું નથી પણ સૂક્ષ્મ છે. કોન્સન્ટ્રેશન 100% આપશો તો સમજણ પડશે. શું કહ્યું છે? જન્મ ક્ષણ છે તે જન્મથી વ્યાપ્ત છે, ઉત્પાદ ઉત્પાદથી વ્યાપ્ત છે, વ્યય વ્યયથી વ્યાપ્ત છે. પર્યાયની જન્મ ક્ષણ, પર્યાયનો ઉત્પાદ, એ ઉત્પાદથી વ્યાપ્ત છે એટલે ઉત્પાદના કારણે જ છે, અને પર્યાયના ઉત્પાદ થવામાં એના સત્કારકો એના પોતાના છે એ વાત જો આપણે સમજ્યા છીએ તો આ વાત બરાબર બેસી જશે. ઉત્પાદ ને ઉત્પાદ સાથે જે સંબંધ છે એટલે ઉત્પાદ ઉત્પાદથી વ્યાપ્ત છે. જે લોકો પ્રવચન સારમાં હતા એમને બરાબર યાદ અપાવું કે એમાં એક ગાથામાં એ વાત પણ સાથે સાથે આવી હતી કે પૂર્વની પર્યાય એટલે કે ઉત્તર પર્યાય, ઉત્તર પર્યાયનો ક્ષય, સોરી પૂર્વ પર્યાયનો ક્ષય, પૂર્વની પર્યાય એટલે પૂર્વ પર્યાયનો ક્ષય એ ઉત્તર પર્યાયના જન્મનું કારણ નથી, ઉત્તર પર્યાયના ઉત્પાદનું કારણ નથી. આવી આપણે ગાથા એક કરી. એટલે કે પહેલા જે પર્યાય હતી એનો ક્ષય થયો તો આ બીજી પર્યાય થઈ એમ નથી. પહેલાની જે પર્યાય હતી, એક સમયની જે પર્યાય હતી, એ પર્યાય નો નાશ થયો અને નવી પર્યાય ઉત્પન્ન થઈ, તેમાં પેલી પહેલાની પર્યાય હતી એટલે આ પર્યાય થઈ એમ નથી. પણ આ પર્યાય નવી પર્યાયનો ઉત્પાદ થયો એ એના પોતાના કારણે થયો, એના સત્કારકો એના પોતાના, એટલે એ આખો ઉત્પાદ એ ઉત્પાદથી જ વ્યાપ્ત છે, નહીં કે પૂર્વની પહેલાની પર્યાયના વ્યયથી વ્યાપ્ત છે. પહેલાની પર્યાયના વ્યયને કારણે જો થતું હોત તો એ ઉત્પાદ એ પહેલાની પર્યાયના વ્યય સાથે સંબંધ ધરાવતો હોત અને એનાથી એ વ્યાપ્ત થાત, પણ એમ નથી. ઉત્પાદ માત્ર ઉત્પાદથી જ વ્યાપ્ત છે. જન્મ 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 ક્ષણ છે તે જન્મથી વ્યાપ્ત છે, ઉત્પાદ ઉત્પાદથી વ્યાપ્ત છે, અને વ્યય વ્યયમાં પણ એવું જ છે. જે પર્યાયનો વ્યય થાય છે એમાં એમ નથી કે પછી હવે બીજી પર્યાય થવાની છે માટે એનો વ્યય થાય છે, એમ નથી. પૂર્વની પર્યાય પહેલા જે પર્યાય છે એનો નાશ થવામાં નવી પર્યાય ઉત્પન્ન થઈ એટલે જૂની પર્યાયનો નાશ થાય એમ નથી. એટલે એ વ્યય છે એ માત્ર વ્યયથી વ્યાપ્ત છે, એટલે એનો વ્યય થવાનો એના કારણે એમાં નવી પર્યાય ઉત્પન્ન થઈ માટે એ પર્યાયને ખસી જવું પડ્યું એવું નથી. બહુ સૂક્ષ્મ છે વાત, પ્રવચન સારમાં આપણે કર્યું છે એટલે બહુ સહેલાઈથી સમજાશે, પણ છતાંય આપણે ઘણી સ્પષ્ટતા અહીંયા કરીએ છીએ. છતાં ફરી ફરીને આનો વિચાર કરવો, એને માટેનો સિદ્ધાંત એક લેવાનો કે પર્યાય એના કારણે ઉત્પન્ન થાય છે. પર્યાયના સત્કારકો એટલે છ કારકો, એ છ કારકો એના પોતાના છે. કર્તા, કર્મ, કરણ એટલે સાધન, સંપ્રદાન, ઉપાદાન અને અધિકરણ, એ છ કારકો. એ છે છ કારકો એ પર્યાયના પોતાના છે, બીજાના નથી. આ સિદ્ધાંત, અને એ સિદ્ધાંતની સાથે આને સમજીશું તો આ ગુરુદેવનું વાક્ય બરાબર સમજાશે. શું કહ્યું છે અહીંયા કે નિમિત્ત આદિ, બીજા જે નિમિત્તો છે તે પર છે, વસ્તુ કરતા જુદા છે ને આત્મા કરતા જુદા છે. એક વસ્તુની જન્મ ક્ષણને નિપજાવનારા નથી, અને બીજી વાત કે વસ્તુની જે જન્મ ક્ષણ છે એ જન્મ ક્ષણથી વ્યાપ્ત છે, એટલે એમાં કોઈ નિમિત્ત આવીને કંઈ કરી શકતું નથી, એની જન્મ ક્ષણ ને નિપજાવી શકતું નથી. ઉત્પાદ છે તે ઉત્પાદથી વ્યાપ્ત છે, અને વ્યય છે તે વ્યયથી વ્યાપ્ત છે, અને ધ્રુવ ધ્રુવથી વ્યાપ્ત છે, ધ્રુવ ધ્રુવ પણ વ્યય છે. પ્રવચન સારમાં આ વાત લીધી છે. આ પ્રવચન સાર તો દિવ્ય ધ્વનિનો સાર છે. કુમકુંદાચાર્ય ભગવાન ચારણ વિદ્યાથી મહાવીર ક્ષેત્રમાં ગયા, ત્યાં 8 દિવસ રોકાયા, સુનંદ પ્રભુની વાણી સાંભળી, પ્રશ્નો પણ કર્યા, એના સમાધાન મેળવ્યા, અને કૃત કેવળી સાથે વિચાર વિમર્શ પણ કર્યા, અને પછી પાછા પધારી અને જે શાસ્ત્રોની રચના કરી એમાં જે આ પ્રવચન સાર છે એની પહેલા રચના થઈ છે એમ કહેવાય છે. અને એ પ્રવચન સાર ને પ્રવચન, પ્ર એટલે ભગવાનના વચન, એ ભગવાનની વાત છે એટલે પ્રવચન છે. એ પ્રવચન સાર માટે ગુરુદેવ કહે છે એ દિવ્ય ધનીનો સાર છે. ભગવાન એમ કહે છે કે તું અમારી દિવ્ય ધની સાંભળે છે તેથી તને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી, પરંતુ જ્ઞાનની પર્યાયનો જન્મ ક્ષણ છે તેથી ઉત્પન્ન થાય છે. ભગવાનના જ્ઞાનમાં આવી વાત આવી છે કે અમારી વાણી સાંભળીને તને જ્ઞાન થાય છે એમ નથી, એ જ્ઞાન થવાની એ જન્મ ક્ષણ છે માટે થાય છે. અને એ વખતે ઉચિત નિમિત્ત હોય, અનુચિત ન હોય, ઉચિત નિમિત્ત જ હોય, ઉચિત નિમિત્ત તરીકે ભગવાનની વાણી હોય, એ કોઈ પણ રીતે હોય, એ શિવશંકર ભગવાનની પ્રત્યક્ષ ઓમકાર ધ્વની દિવ્ય ધ્વની હોય, કે એ દિવ્ય ધ્વનિમાંથી રચાયેલા એ આગમ હોય, કે એ આગમનો ઉપદેશ આપનારા એ આચાર્ય ભગવાન હોય, કે ઉપાધ્યાય ભગવાન હોય, કે મુનિ હોય, એ બધું એક જ છે કે જીનવાણી એનું મૂળ છે, જીનવાણીમાંથી વાત આવી છે, એટલે એ જ નિમિત્ત હોય, બીજું કોઈ નિમિત્ત હોય. શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે પણ છેલ્લે કહ્યું છે કે હે જીવો હું સમજાવનાર છું અને તમે સમજનાર છો, એવા મોહથી ન નાચો. હું સમજાવનાર છું અને તમે સમજનાર છો, એવા મોહથી ન નાચો. વાણી અમે કરી છે એમ ન માનો, અમે તો જ્ઞાનમાં છીએ તો વાણીને અમો કેમ કરીએ. વાણીના કરતા ભગવાન આત્મા કેવી રીતે હોય? અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમનો આત્મા વાણીનો કરતા થાય, કુમકુંદાચાર્ય ભગવાનનો આત્મા એ આ શબ્દનો કરતા હોય, ઉદગલનો કરતા હોય, એટલે એ વાત અહીંયા કરી છે કે એમ ન માનો કે વાણી અમે કરી છે, વાણીના અમે કરતા નથી, અમે તો જ્ઞાનમાં છીએ, તો પછી વાણીને અમુક કેમ કહીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાન જયારે આ ટીકા લખે છે ત્યારે એ તો જ્ઞાનમાં જ હતા, ટીકા ટીકાને કારણે લખાઈ ગઈ છે, ટીકાના કરતા એ નથી. એ વાત એમણે અહીંયા કરી કે અમે તો જ્ઞાનમાં છીએ તો પછી વાણી ને અમુક કેમ કરીએ. જ્ઞાનમાં જ હું છું, વાણીમાં હું આવ્યો જ નથી, તેથી હું સમજાવનાર છું એમ છે નહીં. હું સમજાવનાર છું એ વાત નથી, અને વાણીથી તને સમજાવ્યું એમ પણ નથી. પેલી વાત નથી કીધી, અને વાણીથી તને સમજાવ્યું એમ પણ નથી. જ્ઞાન તારો સ્વભાવ છે, માટે તને જ્ઞાનનો ઉગાડે એ વખતે થવાનો છે, તો થયો છે. એ તારી એક જ્ઞાન ક્રિયા છે, અને એ વખતે ઉઘાડની જે જન્મ ક્ષણ છે એટલે એવો ઉઘાડ થયો છે. સુધે કહે છે આ તો દુનિયાથી તદ્દન જૂની વાત, જુદી વાત છે ભાઈ, દુનિયામાં આ વાત નહીં મળે. તો હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ.
હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરિત્ર.